नमो अरिहंता नमो सिद्धाणं नमो आयुर्वाणं नमो वज्रायाणं नमो सर्वसां नमः समयसाराय स्वानुभूत्या सकाशते स्वभावाय भावाय सर्वभावान्तरचिते कुंकुम भगवान द्वारा रचित समयसार ग्रंथाधिराज विराजमान छे। ए समयसार ग्रंथाधिराज नी अंदर आत्माना शुद्ध स्वरूप नु वर्णन करवामा आव्यु छे। शुद्ध आत्मानो अर्थ ये द्रव्य कर्म भाव कर्म अने नव कर्म तेनाती रहित जे मूल पदार्थ छे ये अनादि अनंत एवा स्वरूपे जे रहेलो छे एवो जे शुद्ध आत्मा तथे छे के तेने अहींया आगळ बतावामां आव्यो छे। मंगलाचरण पण आपणे हमणां कर्युं नमः समय साराय अमृतचंद्र आचार्य देवनुं, तेनी अंदर पण शुद्ध आत्माने नमस्कार करवामां आव्या छे। કારણ કે સમય સાર ને નમસ્કાર કર્યા ને, સમય સાર નમ સમય સારાય, તો ત્યાં સમય સાર સમય કેતા આત્મા અને સાર કેતા આ દ્રવ્ય કર્મ ભાવ કર્મ અને નવ કર્મ રહિત તો એનાથી રહિત એવો જે આત્મા તેને શુદ્ધ કહેવામાં આવે છે, એવા શુદ્ધ આત્માનું આની અંદર વર્ણન કરવામાં આવ્યું છે। હવે આપણો જે અધિકાર ચાલે છે તે સંવર અધિકાર ચાલે છે। એ સંવર અધિકારની અંદર અહીંયા આગળ કહે છે કે આ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ કેવા પ્રકારે થાય તેની અહીંયા આગળ વિધિ બતાવવામાં આવે છે, તેનું સ્વરૂપ બતાવવામાં આવે છે। અનાદિકાળથી આ આત્માને એને જાણ્યો કે ન જાણ્યો, અનાદિકાળથી એને જાણ્યો છે કે નથી જાણ્યો, સમજો, અનાદિકાળથી એને આત્માને નથી જાણ્યો એવું તો નથી, પરંતુ જેવો આત્મા છે તેવો નથી જાણ્યો। આત્માને રાગ વાળો જાણ્યો, કર્મ વાળો જાણ્યો, શરીર વાળો જાણ્યો, પરંતુ ખરેખર અધ્યાત્મની શૈલીમાં કહીએ કે હકીકતમાં તે બધા અનાત્મા છે। હકીકતની અંદર આત્મા તો કોને કહેવાય, એ એકરૂપ સ્વરૂપે રે, જે જ્ઞાન સ્વરૂપે રે, જે આનંદ સ્વરૂપે રે, તો કે છે કે એવો જે આત્મા તો કે છે કે એ બધા વિભાવ ભાવોથી ભિન્ન અંદરમાં જે શુદ્ધ અંત તત્વ ચૈતન્ય તત્વ અંદરમાં જે બિરાજમાન છે એવા આત્માને જાણ્યો હોય તો તેને આત્માને જાણ્યો એમ કહેવાય, બરોબર કે નહીં? 100 રૂપિયાની ડુપ્લિકેટ નોટ હોય, 100 રૂપિયાનો તમારો 100 ડોલર, તો કે 100 ડોલર હોય હવે એની ડુપ્લિકેટ નોટ છે તો એને 100 રૂપિયાની ડુપ્લિકેટ નોટ એને જાણી એને ડુપ્લિકેટ છે અને એને એને એ 100 રૂપિયા માની, તો હવે મને એમ કહો કે એને 100 રૂપિયાની એ ચીજની એને ઓળખાણ છે કે નથી? નોટ ડુપ્લિકેટ છે અને એ ડુપ્લિકેટને એને રિયલ માની લીધી છે, 100 રૂપિયાની નોટ ડુપ્લિકેટ છે અને ડુપ્લિકેટ ચીજને તેને રિયલ માની લીધી છે, તો હવે એને એનું જ્ઞાન છે કે નહીં? એટલે છે કે એનું એને જ્ઞાન સાચું જ્ઞાન નથી, એને કાલ્પનિક કરી નાખ્યું એમ। આ દ્રવ્ય કર્મ ભાવ કર્મ અને ન કર્મ એની માન્યતામાં એ આત્મા એવું જે માન્યું છે તે તેનું સાચું જ્ઞાન નથી, એ બધું ડુપ્લિકેટ છે, એમાં કોઈ દમ નથી, કેમ નથી એની ચર્ચા આપણે કરીએ છીએ, બરોબર કે નહીં? હવે જુઓ, કાલે આપણે વાત થઈ હતી કે અહીંયા આગળ આ સંવર અધિકારની અંદર એટલે છે કે ઉત્કૃષ્ટ ભેદ વિજ્ઞાનનો અધિકાર, તે ઉત્કૃષ્ટ ભેદ વિજ્ઞાન અધિકારની અંદર અહીંયા આગળ પરિણતિમાં સંવર પ્રગટ થાય છે, તો કે છે કે એ પરિણતિમાં જે સંવર કેવી રીતે પ્રગટ થાય અને એનું શું સ્વરૂપ છે તો કે છે કે તેની અહીંયા આગળ ચર્ચા કરવામાં આવી છે। તેની અંદર આચાર્ય દેવે કાલે 181, 182 અને 183 આમ 3 ગાથા મૂકી છે અને એની અંદર એમ કીધું કે આ ઉપયોગમાં, અહીંયા આગળ જોજો કે આ ઉપયોગમાં થતી છે કે કોણ છે, એટલે કે આ ઉપયોગમાં આ ઉપયોગ છે, ઉપયોગમાં ઉપયોગ છે, ક્રોધમાં ઉપયોગ નથી. બરાબર? અને ક્રોધ ક્રોધમાં છે, બરાબર ને? ઉપયોગમાં ક્રોધ નથી. હવે ક્રોધાદી ભાવ જે છે, ક્રોધાદી એમાં ટોટલ ત્રણ ગાથાની અંદર 181 અને 182 બે ગાથા છે. એની અંદર ક્રોધાદીની અંદર ભાવ કર્મ પણ આવ્યા, દ્રવ્ય કર્મ આવ્યા 8 અને 9 કર્મ પણ આવ્યા. એટલે છે કે આ બધાનું એક નામ આપણે સમજવા માટે આપી દઈએ, ક્રોધાદી ભાવ આદિની અંદર એ બંને પણ આવી ગયા. અને અહીંયા આગળ કહે છે કે આ ઉપયોગ એટલે કહે છે કે એક આત્મા, એક આત્મા. અહીંયા આગળ આ ભાવ કર્મ, દ્રવ્ય કર્મ ને ન કર્મ, તો કહે છે કે આ જે આત્મા જે છે તે ક્યાં રહેલો છે? એટલે કે આ બધા ભાવોમાં રહેલો છે ત્રણમાં, કે કહે છે કે ઉપયોગમાં રહેલો છે. તો કહે છે કે આ આત્મા જે છે, તો કહે છે કે તે ઉપયોગમાં છે, એટલે છે કે આ બધા ભાવોમાં નથી. બરોબર કે નહીં? અરે એ તો આચાર્યદેવે સરળતાથી કહી દીધું, પરંતુ અમૃતચંદ્ર આચાર્યદેવે એને અહીંયા આગળ જે ટીકા કરી છે એ ટીકાની અંદર ઘણી બધી ગહેરાઈથી વાત બતાવી છે અને તર્ક અને યુક્તિથી સિદ્ધ કર્યું છે કે આ બધા આત્મા કેમ નથી અને આમાં આત્મા કેમ છે તેની જે વિસ્તારથી ચર્ચા છે તે ટીકાની અંદર જોવામાં આવે છે. બરોબર? આપણી રીતે એની ભૂમિકા પકડાય, વિષય પકડાય, શું કહેવા માંગે છે. હવે સમજજો, આપણે કાલે ચર્ચા ઉપાડી હતી એમાં છેલ્લા ત્રણ ક્વેશ્ચન આપણે મૂક્યા હતા કે અહીંયા આગળ ઉપયોગમાં એક શબ્દ આવ્યો અને અહીંયા આગળ ઉપયોગમાં ઉપયોગ છે એવો ઉપયોગ બીજો શબ્દ આવ્યો. ઠીક છે? તો અહીંયા આગળ આપણે પૂછ્યું હતું કે આ ઉપયોગમાં શું લેવું, તો એક વાત આવી કે મતિ શ્રુત જ્ઞાનની પર્યાય, બીજી વાત આવી કે જાણન જાણન ક્રિયા, જાણવા જાણવાની ક્રિયા. જેવું મેં બે શબ્દ વાપર્યા, તેમ બે શબ્દ વાપર્યા, એટલે બંનેમાં થોડો ફરક બતાવીએ છીએ. એટલે જાણવા જાણવાની ક્રિયા એક શબ્દ આવશે અને ટીકાની અંદર શબ્દ આવે છે જાણન ક્રિયા. બરાબર? હવે સમજો, અને ત્રીજી વાત આપણે એ જોઈ હતી કે જે પર્યાય સ્વભાવ સન્મુખ વળે તો કે તેને ઉપયોગ અહીંયા આગળ લેવો. આ ત્રણ વાત આવી. હવે જુઓ આપણે એને ત્રણેય કેવી રીતે સેટ કરીએ જોઈએ કે સૌથી પહેલા તો ઉપયોગમાં એ જે શબ્દ આવ્યો રહે છે તો કે એ ઉપયોગની અંદર જે આત્માના લક્ષ્ય જે નિર્મલ પરિણામ ઉત્પન્ન થયા છે તો કે એ નિર્મલ પરિણામની વાત છે, નંબર એક. અને એનું અહીંયા આગળ ટીકાની અંદર બીજું નામ આપણે આપવું હોય તો તેને જાણન ક્રિયા કીધું છે. જાણન ક્રિયા. ઠીક છે? બરોબર કે નહીં? હવે બીજી વાત કે જે જાણન ક્રિયા જે છે એ જે પ્રગટ થઈ છે તો કે છે કે એની અંદર શું લેવું, સામાન્ય ઉપયોગ લેવો, જામન જાણવું જાણવું, તો કે ના, એટલે કે વિશેષ ઉપયોગ લેવો. તે વિશેષ ઉપયોગનું નામ મતિશ્રુત જ્ઞાન છે. ઠીક છે? બરાબર કે નહીં? કહેવા મતલબ તો પછી એનું જાણવું 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 ક્રિયાને ક્યાં મૂકવું? તો હવે એને થોડીક પદ્ધતિ સર આપણે સમજીએ છીએ. હવે સમજો, પછી એ બધાને આપણે સેટ કરીએ છીએ. એક જ્ઞાયક ભાવ, એક જ્ઞાયક ભાવ, એને એક વર્તમાનમાં ઉપયોગ પ્રગટ થાય છે. હવે એ જે વર્તમાનમાં, જે વર્તમાનમાં ઉપયોગ પ્રગટ થયો, અહીંયા આગળ ઉપયોગ એટલે એ જાણવા દેખવાનો વેપાર. બરોબર? સામાન્ય રીતે તો કે એવું એને જાણવું 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 કોને પ્રગટ છે? તો કે જગતની અંદર જેટલા પણ જીવ છે તે બધાને એવું જાણવું 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 બધાને પ્રગટ છે. કેમ? કારણ કે તેનું લક્ષણ છે આત્મા, અને આત્માનું લક્ષણ જ્ઞાન, અને જ્ઞાનનો જે વેપાર છે તેને કહેવામાં આવે ઉપયોગ. અને એ ઉપયોગ વગરનો કોઈ જીવ ન હોય. તત્વાર સૂત્ર બીજો અધ્યાય, ઉપયોગો લક્ષણમ, એટલે કે ત્યાં આગળ કીધું આચાર્ય ઉમાસ્વામી દેવે કે આ જે ઉપયોગ જે છે વર્તમાન વર્તથી પર્યાય જે જાણવું 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 જે થઈ રહ્યું છે, જે નિવેદથી લઈને સિદ્ધ અવસ્થામાં તે બધાને જે જાણવું 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 થઈ રહ્યું છે, તો એ જાણવું જાણવું જે છે તે એ આત્માનો ઉપયોગ છે અને એ હંમેશા બધાને જે પ્રગટ હોય. આ એક વાત આવી. હવે એ ઉપયોગ જે છે તો એ ઉપયોગને જે જોવાના બે દ્રષ્ટિકોણ છે. એ ઉપયોગ જે છે જાણવાની જે પર્યાય છે તે પર્યાય વર્તમાનમાં આપણને બધાને પ્રગટ છે. બરોબર? હવે
એ જે વર્તમાનમાં જે જ્ઞાનની પર્યાય પ્રગટ છે, જ્ઞાન શબ્દ વાપર્યો, જે જ્ઞાનની પર્યાય જે વર્તમાનમાં પ્રગટે જે છે, તે કહે છે કે તેને જોવાના બે દ્રષ્ટિકોણ. તો કહે છે કે એક બાજુથી જોવામાં આવે તો એને આપણી શાસ્ત્રીય ભાષાની અંદર એને સામાન્ય ઉપયોગ કહેવામાં આવે. એક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આને સામાન્ય ઉપયોગ કહેવામાં આવે. એમાં સામાન્ય શબ્દ શું બતાવે છે? સામાન્ય શબ્દ એ બતાવે છે કે દાખલા તરીકે મતિ જ્ઞાન, શ્રોત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્યય જ્ઞાન અને કેવળ જ્ઞાન, તો એ બધામાં જે જ્ઞાન 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 છે એ કોમન પણ છે. તો એ બધામાં મતિ શ્રોતના ભેદ ન દેખીને એટલું જાણવું લેવામાં આવે તો એને આપણે શું કહેવામાં આવે છે? સામાન્ય ઉપયોગ કહેવામાં આવે છે. તેને અહીંયા આગળ આગમ શૈલીમાં આત્માનું લક્ષણ કહેવામાં આવે છે. બરોબર? તો તે બધા પાસે જાણવું છે. હવે આ જ જ્ઞાનને જ્ઞાન બીજું નથી, એક સમયે જ્ઞાન ગુણની એક જ પર્યાય થાય, બીજું જ્ઞાન નથી. પણ હવે આ જ્ઞાનને આ તરફથી જોવામાં આવે તો કહે છે કે અહીંયા કર્મની ઉપાધિથી જોવામાં આવે તો આ જ્ઞાનને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવળી જ્ઞાન, મંતરીય જ્ઞાન એવા બધા નામો અહીંયા આગળ પડી જશે. મતિ જ્ઞાનાવરણ કર્મના ક્ષય સમથી આ જ્ઞાનને મતિ જ્ઞાન કહેવાશે, ઇત્યાદિ વગેરે શ્રુત જ્ઞાન કહેવાશે. તો કહે છે કે આ જ્ઞાનને આ પ્રમાણે એના આવા અલગ અલગ ભાવોથી જોવો તો તેને વિશેષ ઉપયોગ કહેવામાં આવે છે. આટલું ક્લિયર થઈ ગયું? એક જ જ્ઞાનની પર્યાય, એ જ્ઞાનની પર્યાયને જોવાના બે દ્રષ્ટિકોણ. તો કહે છે કે એ બે દ્રષ્ટિકોણમાં એક તરફથી કર્મની ઉપાધિ રહીત જોવામાં આવે તો આ ઉપયોગને સામાન્ય ઉપયોગ કહેવામાં આવે છે, અને એને કર્મની ઉપાધિથી જોવામાં આવે તો અહીંયા આગળ આ જ્ઞાનના નામ કયા પડી જશે? જેટલો જેવી રીતે ઉગાડ અને જેવી રીતે પદાર્થને જાણે છે એ પ્રમાણે મતિ, શ્રુત, અવધિ ઇત્યાદિ વગેરે ભેદ પડી જશે. આટલા સુધી ના આવ્યો? આ તો થઈ ગઈ વસ્તુ સ્થિતિ. આ શું થઈ ગઈ? કે આત્મા પણ છે, આત્માનો વર્તમાન ઉપયોગ પણ છે, અને એ ઉપયોગને આપણે બે તરીકે જોઈએ છે. બે તરીકે કેમ જોઈએ છે તેનું પણ આપણે કારણ આપીએ. આવી રીતે બે ખાતા પાડવાની જરૂર શા માટે પડી એની ચર્ચા કરી લઈએ છે સાથે. બરાબર? તો અહીંયા આગળથી જોવો તો આ શું છે? સામાન્ય ઉપયોગ છે. અને આ બાજુથી જોવો તો શું છે? એટલે કે વિશેષ ઉપયોગ છે. વિશેષ ઉપયોગ એટલે શું? મતિ, શ્રુત, અવધિ ઇત્યાદિ વગેરે ભેદ. અને સામાન્ય ઉપયોગ એટલે શું? કે જેમાં ખાલી જાણવું થાય છે તે. બરાબર? આ દરેક જીવની અંદર આ પ્રમાણેની એક સ્થિતિ આવી રીતે પદ્ધતિ અને જ્ઞાનની ઉપયોગની આવી રીતે જોવામાં આવે છે. હવે આપણે પ્રશ્ન કર્યો હતો કે આ ઉપયોગમાં શું લેવું, તો અહીંયા આગળ ઉપયોગમાં આપણે એમ પણ કહી શકતા હતા કે આ જે જાણવું જે થાય છે આ બાજુથી, બરાબર ને, એ કોમન. તો કહે છે કે એને પણ ઉપયોગ કેમ? કારણ કે એ ઉપયોગમાં પણ કોણ બિરાજમાન છે? આત્મા. બરાબર છે? ખ્યાલ આવે છે ભાઈ? તો કહે કે આ વર્તમાનમાં જ્ઞાનની પર્યાય પ્રગટ, અને આ વર્તમાનમાં જે જ્ઞાનની પર્યાય છે એમાં કોણ બિરાજમાન છે? એમાં કોણ પ્રસરેલું છે? એટલે કે મીઠાશની અંદર કોણ પ્રસરેલું છે? એટલે કે સાકર પ્રસરેલી છે. સરળ. બરાબર ને? સમુદ્રની લહેરો હોય તો સમુદ્રની જે લહેરો એક ઉછળે છે તો એક સમુદ્રની લહેરોમાં કોણ છે? એટલે કે સમુદ્ર છે. બરાબર કે? એમ વર્તમાન વર્તતી જે જ્ઞાનની પર્યાય જે ઉછળતી જે ઉત્પન્ન થાય છે તેની અંદર કોણ બિરાજમાન છે? એટલે કે આત્મા જ બિરાજમાન પોતે. આત્માથી બીજું કોઈ નથી. બરાબર? કેવું મતલબ? આપણે વર્તમાનમાં જે ઉપયોગ પ્રગટ છે તો આત્મા ક્યાં છે? હવે આત્માને આપણે બીજે જોવા નથી જોવાનું, પણ જ્યાં તારો ઉપયોગ છે ત્યાં જ તારો આત્મા છે. આ પકડવાનું છે. આ એક બીજે આપણે મૂકતા જઈએ છે. ઠીક છે? બરાબર? તો હવે અહીંયા આગળ સમજો કે આપણી પાસે અત્યારે વર્તમાનમાં મતિશ્રુત જ્ઞાન છે. આ બાજુથી જોઈએ તો એને શું કહેવામાં આવે? મતિશ્રુત. અને આ બાજુથી જોવામાં આવે તો શું કહેવામાં આવે? એને જાણવું જોવામાં આવે છે. હવે જુઓ અહીંયા જે શૈલી છે, અહીંયા આ 181, 182, 183 ગાથાની વાત ચાલે છે. અત્યાર સુધીની જે શૈલી વાત થઈ ને એ 17મી અને 18મી ગાથાની વાત છે. સમયસાર ગ્રંથાજીરાજની અંદર 17 અને 18 નંબરની ગાથા છે. એની અંદર અમૃતચંદ્ર આચાર્યજીએ એક લીટી બતાવી કે આબાલ ગોપાલ સર્વને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. શું કીધું? આબાલ ગોપાલ. આબાલ અને ગોપાલ એટલે શું? એમાં બધા જ જીવો આવી ગયા. બધા. એમાં કોઈ ભેદ નહીં પાડવાના. એક ઇન્દ્રી, બે ઇન્દ્રી, ત્રણ ઇન્દ્રી કે પાંચ ઇન્દ્રી કે સિદ્ધ ભગવાન કે આપણે, એવું કોઈ ભેદ નહીં કરવાનો. બધા જ જીવોને આત્મા કેવો છે, એટલે કે બધાને સર્વને અનુભૂતિ સ્વરૂપ આત્મા એટલે કે જણાઈ રહ્યો છે. હવે ત્યાં જણાઈ રહ્યો છે એટલે શું અનુભવ થઈ રહ્યો છે, શું અતિન્દ્રિય આનંદ વિરન થઈ રહ્યું છે, એટલે કે ના એની વાત નથી. ત્યાં જણાઈ રહ્યો છે એનો અર્થ એ છે કે જે જ્ઞાન પ્રગટ થાય છે, હવે થોડો ઉપયોગ સૂક્ષ્મ કરજો, જે જ્ઞાન પ્રગટ થાય છે એ જ્ઞાન એટલે કે એ જ્ઞાન કોને પ્રસિદ્ધ કરે છે, એટલે કે એ જ્ઞાન જેવું છે તેને પ્રસિદ્ધ કરવા. તો કહે છે કે એ પ્રત્યેક સમયે એ જે સમુદ્રની જે લહેર ઉત્પન્ન થઈ તો એ લહેરો એટલે લહેરો કોની જાહેરાત કરે છે, તો કહે છે કે એ લહેરો એટલે કે સમુદ્રની જાહેરાત કરે છે. કેમ? કારણ કે એ સમુદ્ર વગર લહેરો હોતી નથી. એમ કે છે કે અહીંયા આગળ આત્મા વગર આ ઉપયોગ હોય નહીં, એટલા માટે એ જે જ્ઞાન પર્યાય પ્રગટ થાય છે તો કહે છે કે એ જીવોની જાહેરાત નથી કરતું, એ પોતાના તારા જ્ઞાન સ્વભાવની જાહેરાત કરે છે. દાખલા તરીકે આ લાઇટનો પ્રકાશ થયો તો તમે અહીંયા આ પ્રકાશ દેખી રહ્યા છો, તો અહીંયા એ પ્રકાશ કોની જાહેરાત કરે છે કે તે લાઇટની જાહેરાત કરે છે. કેમ? કારણ કે તે પ્રકાશ છે તે લાઇટથી કેવો છે, અભિન્ન છે. તેવી રીતે એક નિયમ છે કે જે સમજો જે જેની સાથે અભિન્ન હોય તેની પ્રસિદ્ધિ કરે. એમ અહીંયા આગળ પ્રકાશ આ લાઇટ સાથે સમજો કે અભિન્ન છે, અભિન્ન ખ્યાલ આવી શકે મને, મતલબ તે જાહેરાત કોની કરે, એટલે કે જેની ચીજ હોય એની અહીંયા આગળ જાહેરાત કરે. તો પ્રકાશ કે છે કે લાઇટ નો છે, તો પ્રકાશે જાહેરાત કોની કરી, પ્રકાશે કોની જાહેરાત કરી, આપણને શું લાગે છે કે ભાઈ ટ્યુબ લાઇટ સળગે છે, બહારની અંદર આપણને પ્રકાશ દેખાય છે, તો બહારમાં જે પ્રકાશ આપણે દેખાય છે એ પ્રકાશ કોની જાહેરાત કરે છે, એટલે કે ભાઈ સૂરજ ઉજી ગયો છે. એક શબ્દ ધ્યાન રાખજો, સૂરજ શું થઈ ગયું, એટલે કે ઉજવું, જોયું શું, પ્રકાશ. નિર્ણય કોનો થયો, સૂરજનો. એમ અહીંયા આગળ ખ્યાલમાં શું લીધું, ઉપયોગ, અને ખ્યાલમાં ઉપયોગમાં લઈને નિર્ણય શું કર્યો, આત્મા. હવે પકડાય છે તમને, પ્રત્યેક સમયે આજે ખ્યાલમાં આવી રહ્યો છે. કારણ કે એ આગળ પોઈન્ટ એવો થઈ જાય છે કે જે વર્તમાન વર્તતો જે પ્રગટ ઉપયોગ જે છે, તો એ વર્તમાન વર્તતો પ્રગટ ઉપયોગ બધાને આપણને અનુભવમાં આવે છે, એટલે ખ્યાલમાં આવે છે. ખ્યાલમાં આવે છે એટલે કે મારી સત્તા છે, શું કીધું, મારી પોતાની સત્તા છે, અને એ આ જે વર્તમાન ઉપયોગ એને લઈને મને ખ્યાલ આવે છે કે આની મારી સત્તા છે, કારણ કે એની પ્રસિદ્ધિ કરે છે. ખ્યાલ આવે છે કે નહીં તેનો મતલબ, દાખલા તરીકે આપણે કેરી ચાખી, આંખ બંધ કરીને આપણે કેરી ચાખી, સ્વાદમાં શું આવ્યું, એનો રસ આવ્યો, એની મીઠાશ આવી. બીજી શાસ્ત્રીય ભાષામાં કહીએ તો પર્યાય આવી, પણ એ પર્યાય જે આવી, જે સ્વાદ આવ્યો, તો એ આંખ બંધ કરીને પણ જયારે તમે કીધું કે મોઢામાં મૂકો તો આ શું છે, તો અહીંયા આગળ જેને કહેવાય કે ટેસ્ટ લેવામાં આવ્યો, તો ટેસ્ટ ભલે સ્વાદનો આવ્યો, ટેસ્ટ પર્યાયનો આવ્યો, પણ એના માધ્યમથી અંદરમાં આપણને જ્ઞાન શેની વર્તે છે, તો મેં કેરી ખાધી. આમ પર્યાય અને દ્રવ્યની આપણે અભેદતા સમજીએ છીએ. ટેસ્ટમાં કોણ આવ્યું, રસ, અને એના પરથી નક્કી શું કર્યું, અભેદ દ્રવ્ય. કોઈ પકડાય છે કે નથી પકડાતું, ઓર સરળ કરીએ, દાળ બનાવીએ તમારી દાળ, બરોબર ને, તો દાળની અંદર સમજો કે આપણે ખાઈએ, હવે આપણે શું કહીએ, મરચું વધારે પડી ગયું છે, આપણે શું કહીશું, મરચું વધારે પડી ગયું છે. તમે ટેસ્ટ કોને લીધો, સમજો ના, સાંભળજો, દાળ તો લીધો ખરો, બરોબર છે, દાળ તો ખાધી, પણ જે તમે એમ કીધું કે મરચું વધારે પડી ગયું છે, તો તમને ટેસ્ટ કોનો આવ્યો, તીખાશ. તો તીખાશ પરથી સમજો, ચાખી તીખાશ, ચાખી તીખાશ, પરંતુ અંદરમાં અનુભૂતિ કઈ પડી છે, તીખાશ અને મરચાની અભેદ અનુભૂતિ પડી છે. અહીંયા અનુભૂતિ એટલે જ્ઞાન,
બરાબર છે.
ટેસ્ટ કોને લીધો, તીખાશનું, પણ ટેસ્ટ તીખાશનો લીધો, અને આપણે કહેવામાં શું આવ્યું, કહેવામાં એ આવ્યું કે આજે મરચું વધારે પડી ગયું છે, પકડજો એક પણ, તો ટેસ્ટ તો તીખાશનો લઈએ છે, અને અહીંયા આગળ એમ કહીએ છીએ કે અહીંયા આગળ મરચું વધારે પડી ગયું છે. આવું આપણે ત્યારે જ બોલી શકીએ કે આ જે તીખાશ છે તે મરચાની છે, અને આ જે તીખાશ છે તે મરચાને પ્રસિદ્ધ કરે છે, જાહેરાત કરે છે, કારણ કે આ જે તીખાશ છે તે મરચાથી કેવી છે, અભિન્ન છે, અને જેવું હોય એની જાહેરાત કરે. આમ અહીંયા આગળ કહે છે કે વેદનમાં શું આવે છે, જ્ઞાન વેદનમાં આવે છે. પ્રત્યેક સમયે આજે જાણું જાણું થઈ રહ્યું છે, તો વેદનમાં કોણ આવે છે? શું વેદનમાં જ્ઞાન આવે છે, અનુભવમાં જ્ઞાન આવે છે. હવે આ જે જ્ઞાન છે તે કોની સાથે અભિન્ન છે? એ જ્ઞાન છે તે આત્મા સાથે અભિન્ન છે. માટે જ્ઞાનને પકડતા શું આવી જાય? આત્મા. કે જ્ઞાનને પકડતા આત્મા આવી જાય છે. આ એની એક વસ્તુ સ્થિતિ, આ એક એનું સ્ટ્રકચર, આ એની એક બોડી. કોની બોડી? આત્માની. આત્માની બોડી કેવી રીતે? કે એક દ્રવ્ય, આત્મદ્રવ્ય, અનંત ગુણોનો ભયનો એક આત્મદ્રવ્ય, તેનું વર્તમાન વર્તતું પ્રગટ લક્ષણ, વર્તમાન વર્તતો વ્યાપાર, તેને જ્ઞાનનો વ્યાપાર કહીએ છીએ. જ્ઞાનની પ્રધાનતા કરીને આપણે જ્ઞાનનો વ્યાપાર કહીએ છીએ, કારણ કે તે તેનું લક્ષણ છે. હવે એ જે લક્ષણ જે એનું વર્તમાનમાં વર્તે છે, પ્રગટ છે, જેને જાણવાની આપણે ક્રિયા કહીએ છીએ, એટલે કે એ જે જ્ઞાન પ્રગટ છે, અહીંયા આગળ આપણે એ સમજવા માંગીએ છીએ કે એ જ્ઞાન જે છે એની અંદર કોણ વર્તી રહ્યું છે? કે એ જ્ઞાનની અંદર તારો આત્મા જ વર્તી રહ્યો છે, બીજું કોઈ વર્તી રહ્યું નથી. તો તું જ્ઞાન થઈ રહ્યું છે એમ જોવે છે, ત્યાં આગળ જ્ઞાન જોવે છે કે તું આત્મા જોવે છે? આત્મા જોવે છે. આત્મા જોવે છે એમ ક્યાંથી આવ્યું? કારણ કે વર્તમાનમાં જ્ઞાન પર્યાય પ્રગટ છે, પણ એ વર્તમાન વર્તતા જ્ઞાન પર્યાયમાં, વર્તમાન વર્તતા ઉપયોગની અંદર આત્મા પ્રસરેલો છે, આત્માથી ઉપરોક્ત છે, એના એક એક કર્મમાં આત્મા છે એવું દ્રવ્ય ત્યાં બેસેલું છે. આમ જ્ઞાનને પકડતા સીધો આત્મા જ હાથમાં આવે છે. હવે એવો જો આમ જ છે તો પછી જાણવા ઉપયોગમાં ઉપયોગ છે તો આ તમે કેમ નથી લેતા? વાત એ છે કે જો જ્ઞાન પર્યાય વર્તમાનમાં આપણને બધાને પ્રગટ છે, આ વસ્તુ સ્થિતિ છે, આ વસ્તુ બંધારણ છે, બરાબર કે નિવારિત જીવનું, તો પછી આ ઉપયોગમાં ઉપયોગ છે તો પછી કે એવી રીતે આ ઉપયોગની અંદર તમે એટલી જાણવાની ક્રિયા તમે કેમ નથી લેતા? હવે એનું સમજો. અધિકાર કયો ચાલે છે? સંવર અધિકાર. બરોબર, એક એક વસ્તુ ધ્યાન રાખજો. વર્તમાનમાં જે જ્ઞાન પર્યાય પ્રગટ થાય છે અને એની અંદર આ જે આત્મા બિરાજમાન છે, એટલે જ્ઞાન અને આત્મા અભિન્ન હોવાથી પ્રત્યેક સમયે મને મારો આત્મા જ જણાઈ રહ્યો છે. આમ હોવા છતાં પણ એ છે કે અહીંયા આગળ ઉપયોગમાં ઉપયોગ, કે અહીંયા આગળ ઉપયોગમાં કહેતા અહીંયા તમે આ જાણવાની ક્રિયા એને કેમ પ્રાધાન્ય નથી આપતા? તો એટલા માટે પ્રાધાન્ય નથી આપવામાં આવતી કે હવે જરા થોડું સમજો. વર્તમાનમાં જે જ્ઞાન પર્યાય પ્રગટ છે તેની અંદર જે આ આત્મા બિરાજમાન છે, પરંતુ એ જે જ્ઞાન પર્યાય જે પ્રગટ છે એના વિશેષ ભાવમાં, એટલે મતિશ્રુત જ્ઞાનની અંદર કે છે કે અજુન અજ્ઞાન પડેલું છે, અને એ જે અજ્ઞાન જે છે તો એ જે જ્ઞાનની પર્યાય જે પ્રગટ છે એ જ્ઞાનની પર્યાયમાં પોતાનો આત્મા જણાતો હોવા છતાં પણ અહીંયા આગળ એટલો મોહ તીવ્ર હાવી છે કે એ જ્ઞાનની પર્યાયમાં અનેક બહારના જીવો પણ અહીંયા આગળ જ્ઞાનમાં સ્વતર પ્રકાશક સ્વભાવ હોવાના કારણે, પર જે પણ અહીંયા જ્ઞાનમાં જણાઈ જતા હોવાના કારણે, એનું લક્ષ્ય જેની સત્તામાં આ બધા જણાય છે એની સત્તાનો સ્વીકાર ન કરીને અને જે જણાય છે એના તરફ લક્ષ્ય કરીને એના એકત્વને મમત્વ બુદ્ધિ કરે છે. માટે જે જાણવામાં આવે છે તેને ઉજ્જવલ કરી નાખ્યો અને જે ખરેખર તેના પદાર્થ નથી તેની દ્રષ્ટિ કરીને એ એકત્વની કમાણી કરે છે. માટે જણાવવામાં આવતો હોવા છતાં પણ જણાતો નથી. સરળ એ સમયની વર્તમાન જ્ઞાનની પર્યાય અને એ જ્ઞાનની પર્યાય સ્વતર પ્રકાશક રૂપે પરિણમે છે. જે પણ જ્ઞાનની પર્યાય છે તે સ્વતર પ્રકાશક રૂપે પરિણમે. હવે એ જે વર્તમાનમાં આપણી જ્ઞાનની પર્યાય જે પ્રગટ થઈ તો એની અંદર જેને કહેવાય કે જે જ્ઞાન જેનું છે તેને પણ પ્રકાશિત કરે. તો કહે છે કે જ્ઞાન આત્માનું છે એટલે આત્માને પણ પ્રકાશિત કરે, એટલે કે એ પણ જણાય. અને સમજો કે આ અંદરમાં જે લાગાદી ભાવ થાય છે તો કહે છે કે તે પણ અહીંયા આગળ જ્ઞાનમાં જણાય છે. હવે એવું બને છે કે જે સત્તા એટલે કે જ્ઞાનની સત્તા, એનો સ્વતર પ્રકાશક પર્યાયના સ્વભાવ અને એની અંદર સ્વ અને પર બંનેનું જ્ઞાન થાય, એમાં આત્માનું પણ જ્ઞાન થાય છે અને એમાં રાગનું પણ જ્ઞાન થાય છે. પણ મેં એટલો તીવ્ર આવી છે કે અનાદિકાળથી આ જે જ્ઞાન છે તે આત્મા એવું એને પરિચય ન હોવાના કારણે એના નામના જાણતા આ રાગાદી થાવ તો રાગાદીને જાણતાની સાથે આ રાગાદી મારા તો પછી કે એનું એને અજ્ઞાન ઉભી થવાના કારણે પણ આ જ્ઞાન તે હું એવું એને જ્ઞાન થવા દેતું નથી. વર્તમાનમાં આ ઉપયોગમાં ઉપયોગ તો છે, જાણવાની ક્રિયામાં આત્મા જ બિરાજમાન છે. પરંતુ હવે સાંભળજો, પરંતુ તને ક્યાં ખબર છે?
આપણું મોહ તરફ આપણી નજર છે,
એના તરફ લક્ષ્ય છે. એના તરફ લક્ષ્ય એટલે શું? માત્ર રાગને જાણવું એના તરફ લક્ષ્ય એમ નથી કહેતા. રાગમાં એકત્વ તે લક્ષ્ય
તન્મય થઈ જાય છે,
તન્મય થઈ જાય છે. એ રૂપ પોતાને અનુભવે છે. જે પણ ભાવ અહીંયા આગળ ઉત્પન્ન થાય છે તે રૂપ જ પોતાને અહીંયા આગળ પોતાને જોવે છે. એનો અર્થ જ એ થઈ ગયો કે કસાય ભાવમાં શું થઈ ગયો? એટલે કે એ તન્મય થઈ જાય છે, એકત્વ કરી બેસે છે. વર્તમાનમાં ઉપયોગ છે કે નહીં આપણો? ઉપયોગ છે. પણ કામનો શું? કારણ કે એ ઉપયોગ જો કે આત્માની જ પ્રસિદ્ધિ કરે છે, સિદ્ધિ કરે છે. એમ હોવા છતાં પણ આ જે જ્ઞાન જે છે એમાં આ સ્વપર પ્રકાશક સ્વભાવના કારણે રાગ દ્રવ્ય જણાયું, ફળ દ્રવ્ય જણાયું, આ મારું ઘર જણાયું, મારી દુકાન જણાયું, તો જે જે જણાયું એની અંદર આ શું કરે છે? એટલે કે મારાપણાની કલ્પના કરે છે કે આ બધું મારું અને આ બધું તે હું. આવી જે કલ્પના જે છે એ શું કરે છે કે જે ખરેખર પિતા જાણવા દેખવા વાળો છે, કારણ કે જાણવા દેખવાના ભાવની અંદર તો આત્મા પ્રસરેલો છે. તો તું આત્મા હોય પણ જે જ્ઞાનની સત્તામાં બીજા બધા માત્ર ખાલી જણાય છે, જે એની અંદર પ્રવેશી શકતા નથી, એ તું ન હોઈ શકે એવું જ્ઞાન તેને ઉદિત થતું નથી. હવે સાંભળજો, હવે શું થયું કે આપણને શ્રી ગુરુના માધ્યમથી આપણને ખ્યાલ આવ્યો. આચાર્ય ભગવંતોના માધ્યમથી પહેલા તો આપણે માનસિક જ્ઞાનની અંદર આ ખ્યાલ આવ્યો કે આ જે જ્ઞાન છે તે આત્મા છે, અને આ જે પરદ્રવ્ય જે છે અથવા તો આ રાગ છે તે હું નથી. હવે આવું જે ખ્યાલમાં આવ્યું, પણ આવું ખ્યાલમાં હજી માનસિક જ્ઞાનમાં આવ્યું. માનસિક જ્ઞાન, માનસિક જ્ઞાનની અંદર આપણે તર્ક અને યુક્તિ દ્વારા આપણે એક આત્માની સત્તાનો નિર્ણય કરીએ છીએ. એક એક શબ્દ બરોબર સમજો. શું કીધું? આપણે પોતાના માનસિક જ્ઞાન, માનસિક જ્ઞાન એટલે મનના માધ્યમથી જે જ્ઞાનની પર્યાય, ક્ષણોક્ષણ જ્ઞાનની પર્યાય આપણને જે પ્રગટ છે વર્તમાનમાં, તેને વિશેષ અપેક્ષાએ મતિશ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. એ મતિશ્રુત જ્ઞાનની અંદર આપણે અત્યારે આત્માનો નિર્ણય કરીએ છીએ. હું કોણ છું, મારું સ્વરૂપ શું છે, એ સંબંધીનો આપણે અહીંયા નિર્ણય કરીએ છીએ. હવે એ જે જ્ઞાનની વર્તમાન વર્તતી પર્યાયની અંદર આપણા આત્માનો જે નિર્ણય કર્યો, તો મેં મારા આત્માનો નિર્ણય કેવી રીતે કર્યો? કે આ વર્તમાનમાં જે ઉપયોગ પ્રગટ છે તે કોણ છે? એટલે કે તે જ આત્મા છે. એવો અજીન અહીંયા માનસિક જ્ઞાનમાં નિર્ણય થયો છે, હજી અનુભવ નથી થયો. કઈ પકડાય છે? બરાબર. અત્યારે આપણે જે વિચારો કરીએ છીએ, આત્માને સમજવાના જે વિચાર કરીએ છીએ કે આ જ્ઞાન છે તે આત્મા છે, અને જ્ઞાન આત્માથી અભિન્ન હોવાથી મેં જ્ઞાનને જાણ્યો એટલે આત્માને જ જાણ્યો. આવું જે સ્વરૂપ જે છે તેના સ્વરૂપનું આપણે શું કરીએ છીએ? તેના સ્વરૂપમાં આપણે ક્યારેક વર્તમાન જ્ઞાનની પર્યાયમાં વિકલ્પાત્મક નિર્ણય કરીએ છીએ. પરંતુ વિકલ્પાત્મક નિર્ણયની અંદર આપણને આનંદ આવ્યો કે ન આવ્યો? તો કે આનંદ નથી આવ્યો. તો શું થયું? આનંદ નથી આવ્યો તો શું થયું? એક રેખા ખેંચી, જ્ઞાનની અંદર એક રેખા ખેંચી. એટલે શું? કે અહીંયા આગળ વિકલ્પાત્મક નિર્ણય કર્યો કે આ જ્ઞાન છે તે આત્મા છું, જ્યાં જ્ઞાન છે ત્યાં જ મારો આત્મા છે, એમ કરીને હવે શબ્દ વાપરી છું, એમ કરીને આત્માની સિદ્ધિ કરી. હવે હજી પ્રસિદ્ધિ નથી થઈ. સિદ્ધિ અલગ વાત છે અને પ્રસિદ્ધિ અલગ વાત છે. સિદ્ધિ અને પ્રસિદ્ધિમાં શું ફરક? સિદ્ધિ કરવીનો અર્થ છે કે તમે અહીંયા આગળ આ પદાર્થ છે એમ જ્ઞાનમાં ખાલી નિર્ણય કર્યો. સમજો, આગમ શૈલીમાં વિચાર કરીએ તો એને ઓર થોડું સરળતાથી સમજીએ એટલે ખ્યાલ આવે, પકડમાં આવે. દાખલા તરીકે, જ્યાં રાગ છે ત્યાં આત્મા છે એમ પણ કથન કરવામાં આવે. જ્યાં સુખ દુઃખનું વેદન છે તો કહે છે કે તે પણ આત્મા છે. પેલા જુદા ભાગ બનતા હતા. બાલબોર્ડમાં જે છોકરાઓને ભણાવવામાં આવે ને, તેની અંદર છે ને એક ડેફિનેશન આપણને મૂકવામાં આવતી છે. બરોબર ને? જો હું જ્ઞાન છું, મારામાં જ્ઞાન છે, હું જ્ઞાન વડે જાણું છું. આ જીવની પરિભાષા. મારામાં સુખ દુઃખ થાય છે, સુખ દુઃખ મારામાં ભેગાય છે, આ બધી જીવની પરિભાષામાં લખાવવામાં આવતું હતું. કેમ? એનું કારણ કે એ પોતે આ જીવ ફિલિંગ્સ કરે છે. જગતના જીવોને સમજાવો કેવી રીતે? આ બહારના કોળિયાની અંદર બેસો ને આ આત્મા બિરાજમાન, બહારનું કોડું એટલે દેહનું કોડું, અને એની અંદર આ આત્મા બેસેલો છે. ચક્ષુ ઇન્દ્રિયથી આત્મા દેખાય ના, કારણ કે આત્મા અનુભવને ગમ્ય ચીજ છે, ફિલિંગ્સમાં અને વેદનમાં આવે એવી ચીજ છે. તો એવા જીવોને જે અપરિચિત જીવ હોય એના માધ્યમથી આત્માની ઓળખાણ કરાવી હોય તો કરવું શું? તો શાસ્ત્રની અંદર, આગમની અંદર એવી બી એક પદ્ધતિ છે કે દેહના માધ્યમથી પણ આત્માનો પરિચય કરાવવામાં આવે. કેળી જતી હોય તો આપણે છોકરાને કહીએ બેટા જેને ચાલજે હો, ત્યાં શું દેખાય છે? કેળી દેખાય છે. કેળીનો આત્મા દેખાય છે કે કેળીનું શરીર દેખાય છે? કેળીનું શરીર દેખાય છે. ચક્ષુ ઇન્દ્રિયથી કેળીનું શરીર દેખાય છે. બેટા જેને ચાલજે. મારો પ્રશ્ન છે, માતાએ બાળકને શરીર બતાવ્યું કે આત્મા બતાવ્યો? અભિપ્રાય શું હતો બતાવવાનો?
આત્મા.
બતાવ્યું શું? શરીર. અને અભિપ્રાય અંદરમાં બતાવવાનો શું હતો? આત્મા. પણ પકડાય છે બેટા જઈને ચાલજે, કારણ કે ત્યાં કોણ છે? કીડી છે. તો કીડી છે કહીને શરીર બતાવ્યું છે કે ખરેખર શરીરમાં રહેલો આત્મા બતાવ્યો છે? પણ પકડાય છે કેવાનો મતલબ? તો હવે હવે આત્મા તો છૂટો છૂટો તો ફરતો નથી, સંસારી જીવ તો પછી કોળિયામાં જ રહેશે. તો કહે છે કે મેં બતાવ્યું છું શરીર. હવે સાંભળજો, તો ત્યાં શરીર બતાવીને સિદ્ધિ કોની કરી? આત્માની કરી. આ સરળ સરળ પેન ચલાવે છે. આમ દેહના માધ્યમથી આત્માની શું થઈ? સિદ્ધિ થઈ. પરંતુ હજી આત્મા અનુભવમાં આવ્યો નથી આવ્યો. આ સમજણમાં આવ્યો, અનુભવમાં
નથી આવ્યો.
બરાબર. એવી રીતે બીજા સ્ટેપની અંદર રાત, તો કે આપણને અત્યારે આપણે પકડીએ, આપણા જ્ઞાનમાં પકડીએ, આપણને કોઈ એક કસાયદા ઉત્પન્ન થાય છે. એ કસાયદા ઉત્પન્ન થાય, માની લો કે લોભ કસાય ઉત્પન્ન થાય, માન કસા ઉત્પન્ન થઈ, અને એના જે પરિણામ છે તે આપણા જ્ઞાનના ખ્યાલમાં આવે છે, આપણને અનુભવમાં પકડમાં આવે છે. અનુભવમાં એટલે પકડમાં આવે છે કે આ મને અહીંયા આગળ કસાઈ થઈ. તો આપણે નક્કી કરી શકીએ છીએ કે નહીં કે કસાઈ અહીં થઈ છે, અહીં નથી થઈ, અહીં નથી થઈ. કસાઈ ક્યાં થાય છે? અહીં થઈ છે. તો કોઈ ચીજમાં થઈ છે, બરાબર ને? તો ચીજ કોણ છે? આત્મા છે. અત્યારે પેલા નક્કી કરો, સિદ્ધ કરો. આગમ શૈલી, આને કહેવાય આગમ શૈલી. આગમની શૈલીમાં પદાર્થની સિદ્ધિ કરવામાં આવે, કે પેલા પદાર્થની હયાતી છે, જગતની અંદર પદાર્થ છે અને એની હયાતી છે, એની કોઈ વ્યક્તતાના માધ્યમથી એનું ઓળખાણ કરાવવામાં આવે. તો એની અંદર અત્યારે આપણને ખ્યાલમાં પરિચયના આ રાગદ્વેષના પરિણામ છે, કસાયના પરિણામ છે. તો કસાયના પરિણામથી કોઈ એમ કે છે ને મને ક્રોધ આવ્યો, તો કહે છે કે ક્રોધ કોને આવ્યો? શરીરને આવ્યો કે જીવને આવ્યો? જીવને આવ્યો છે. ક્રોધના પરિણામ, લોભના પરિણામ તે કસાય છે. નક્કી કેવી રીતે કહ્યું? કારણ કે જીવમાં ચારિત્ર નામનો ગુણ છે અને એનું વર્તમાનમાં વિભાવરૂપ પરિણમન છે. તો એવા વિભાવરૂપ પરિણમનના માધ્યમથી એક જીવ દ્રવ્યની સત્તાનો પરિચય કર્યો. હજી અનુભવ નહીં, હજી શું કર્યું? એની સિદ્ધિ કરી, એની હયાતીની સિદ્ધિ કરી કે અહીંયા ક્રોધ છે તો અહીંયા આગળ આત્મા છે, બરાબર. અહીંયા આગળ દેહ છે તો અહીંયા આગળ આત્મા છે. આવી રીતે શું કર્યું? આત્માની હયાતીની સિદ્ધિ કરી. આટલા સુધી માની ગયા આપણે, બરાબર. હવે ઓર આગળ જાઓ. અરે ક્રોધની બાજુમાં તારું જ્ઞાન બેસેલું છે કે નહીં?
એકદમ
બાજુમાં એટલે ભાવ સમજો, બરાબર ને? કારણ કે હવે અહીંયા આગળ એક એક શબ્દ આવતા જઈએ છે કે ક્રોધની બાજુમાં તારું જ્ઞાન બેસ્યું છે, તો હવે એને શું કહેવામાં આવશે? કે તું આ દેહ તું નથી. જ્યાં દેહ છે ત્યાં આત્મા છે, પણ દેહ તું નથી, બરાબર કે નહીં? રાગ તું નથી. જ્યાં રાગ છે ત્યાં તારો આત્મા છે, પણ એ રાગ તે તું નથી. એમ અહીંયા આગળ કહે છે કે હવે અહીંયા આગળ જ્યાં રાગ છે ત્યાં આગળ જ્ઞાન છે, સાંભળજો. અને જ્યાં જ્ઞાન છે ત્યાં કોણ છે? એ કહે છે કે તારો આત્મા છે અને તે તું છે. ભાષા બદલાઈ ગઈ, ખ્યાલ આવ્યો? જે રાગ છે ત્યાં આત્મા છે, પણ રાગ છે તે તું નથી. એવું જ્ઞાનમાં નહીં લેવાનું. જ્યાં જ્ઞાન છે ત્યાં તારો આત્મા છે, પણ જે જ્ઞાન છે તે જ આત્મા છે, એમ લેવાનું.
બરાબર.
ભેદ વિજ્ઞાન, પકડાયું? જે દેહ છે, જ્યાં દેહ છે ત્યાં તારો આત્મા છે, પણ જે દેહ છે તે તું નથી. જ્યાં રાગ છે ત્યાં તારો આત્મા તો છે, પણ જે રાગ છે તે તું નથી, બરાબર. અને જ્યાં જ્ઞાન છે ત્યાં તારો આત્મા તો છે, પરંતુ જે જ્ઞાન છે તે કોણ છે? તે આત્મા જ છે. એમ કરીને શું કર્યું આપણે? અહીંયા આગળ એન્ટ્રી કરી, સાચી દિશામાં એન્ટ્રી કરી. અત્યાર સુધી આ રાગ છે તે હું છું એમ માનતા હતા, આ દેહ છે તે હું છું એમ માનતા હતા, હવે આ બંને શું થઈ ગયું કે આ બંને વચ્ચે પેલા માનસિક જ્ઞાનમાં વિકલ્પાત્મક જ્ઞાનમાં આપણે ભેદ વિજ્ઞાન કરતા આવ્યા. અને આ ભેદ વિજ્ઞાન ક્યારે કરી શકીએ કે તમે મને એ તો બતાવો કે હું કોણ છું. એટલે આચાર્ય દેવે અહીંયા આગળ જ્ઞાન મૂક્યું અને કહે છે કે આ દેહ તું નથી, આ રાગ તે તું નથી, પણ આ જે જાણવું થાય છે એ કોણ છે, એ તું છો, એ તારો આત્મા છે. તો અહીંયા પણ શું થયું, અહીંયા પણ શું થયું કે આત્માની હયાતીની સિદ્ધિ થઈ, પરંતુ હજી પ્રસિદ્ધિ થઈ
નથી,
અનુભવ થયો
નથી.
અહીંયા સુધી આવી ગયા આપણે, આવી જવો. હવે એન્ટર ઉપયોગમાં ઉપયોગ છે. હવે અહીંયા આગળ ઉપયોગમાં શું લેવું તો કે જગ્યાએ સાંભળ્યું, અહીંયા આગળ સંવર્ધિકાર છે અને અહીંયા આગળ ઉપયોગ શબ્દનો અર્થ શું લેવો કે અહીંયા આગળ ઉપયોગમાં ઉપયોગ છે એનો અર્થ એમ સમજવો કે અહીંયા આગળ સંવર્ધમાં આત્મા છે, અહીંયા આગળ આશ્રવમાં આત્મા
નથી.
સંવર્ધમાં આત્મા છે એમ કેમ લીધું, બીજી ભાષા વાપરી દઉં, અહીંયા સંવર એટલે શું, અહીંયા સંવર એટલે શું, અહીંયા આગળ સંવરનું નામ આપ્યું છે જાણન ક્રિયા અને બીજું નામ આપ્યું છે ઉપયોગ. અહીંયા સંવરનો અર્થ છે જાણન ક્રિયા, બીજું આપણે કહીએ શબ્દ પ્રયોગ કર્યો છે તો ઉપયોગ. તો કે છે કે અહીંયા જાણન ક્રિયામાં શું લેવું, તો કે જાણન ક્રિયાની અંદર કે એટલું જાણવાનું પરિણમન ન લેતા એ જાણવાની પર્યાયની સાથે બીજા જે અનંત ગુણોનું જે અભેદપણે એકરસ રૂપે અહીંયા આગળ જે પરિણમન ઉત્પન્ન થાય છે, શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર એ બધા ગુણો જયારે સ્વભાવ સમ્મુખ ઉપયોગ થાય છે ત્યારે આત્માના આશ્રય રહેલા જે અનંત ગુણો છે એ અનંત ગુણોનું એક રસ રૂપે ભેદી પરિણમન જે પર્યાયમાં પ્રગટ થાય છે એનું અહીંયા આગળ એક નામ આપવામાં આવ્યું જાણન ક્રિયા. અને એ જે જાણવાની ક્રિયા નહીં પણ જાણન ક્રિયામાં બધા જ ગુણોનું ભેદી પરિણમન તેની અંદર કે છે કે આ તારો ભગવાન આત્મા અંદરમાં બિરાજમાન છે. એમ કેમ કીધું, જાણન ક્રિયા કેમ લીધી, હવે સાંભળજો. અત્યાર સુધી માનસિક જ્ઞાન સુધી નહીં આવ્યા કે જ્ઞાન તે આત્મા, તો એમાં આત્માની સિદ્ધિ થતી હતી, પણ એમાં અહીંયા આગળ પ્રસિદ્ધિ નથી થતી. પ્રસિદ્ધિ એટલા માટે નથી થતી કે હું જયારે માનસિક જ્ઞાનમાં એમ સમજતો હતો કે આ જ્ઞાન છે તે આત્મા છે, તો જ્ઞાન છે તે આત્મા છે એવું જયારે હું સમજવા જતો હતો તો ભેદની ઉત્પત્તિ થતી હતી, વિકલ્પ. અને ભેદના લક્ષ્યે વિકલ્પની ઉત્પત્તિ થતી હતી અને વિકલ્પના કારણે મને અતિન્દ્રિય આનંદનું વેદન નથી થતું. મારી દિશા સાચી છે પણ હજી મને માર્ગ નથી મળ્યો.
હું જ છું
આ અને આ જ્યાં સુધી જ્ઞાન અને આત્માની જોડાઈ બેસશે ત્યાં સુધી વિકલ્પની ઉત્પત્તિ થશે, અતિન્દ્રિય આનંદનું વેદન નહીં થાય. પરંતુ સમજો, પહેલા એમ જોયું કે આ જ્ઞાન છે તે આત્મા છે, પછી જ્ઞાન છે ત્યાં આત્મા છે એમ કાઢી નાખીને પણ ક્ષેત્રની પણ જુદાઈ કાઢી નાખીને આ જ્ઞાન છે તે જ આત્મા છે અને તે આત્મા છે તે હું છું એવું જ અહંતણું કરે તો અહીંયા સત્તામાં અહંતણું થયું, ઉપયોગ પણ સ્વભાવ સન્મુખ થયો અને જેવો અહીંયા સ્વભાવ સન્મુખ થયો ત્યાં અતિમ્રય આનંદ પ્રગટ થયું. એ અતિમ્રય આનંદ સહિત જે જ્ઞાનનું પરિણમન છે તેને જાણન ક્રિયા કહેવામાં આવે છે અને એ જ જાણન ક્રિયાને સંવર કહેવામાં આવે છે. અને એ સંવરે કોની પ્રસિદ્ધિ કરી, અને સંવરે ઉપયોગની પ્રસિદ્ધિ કરી જેને અહીંયા ત્રિકાળધ્રુવ આત્મા કહેવામાં આવે છે. આ વર્તમાન જ્ઞાનની નિર્મલ પર્યાયમાં ભગવાન આત્માના દર્પણ થયા માટે અહીંયા ઉપયોગમાં ઉપયોગ છે, સંવરમાં આત્મા બિરાજમાન
છે.
જે નિર્મલ પરિણામ પ્રગટ થયું બહુ એક સમજવા જેવી વાત છે. આચાર્ય દેવી એટલી જાણવાની ક્રિયા એમ ન લીધી, કારણ કે જાણવું તો બધાને થાય છે, પણ તું ત્યાં સુધી આવીને પણ મનજનિત જ્ઞાનમાં આવીને પણ જ્યાં સુધી ભેદ ઉભો રાખી ત્યાં સુધી વિકલ્પની ઉત્પત્તિ થશે અને એ વિકલ્પથી સમજો કે આત્માની પ્રસિદ્ધિ નહીં થાય, આત્માનો અનુભવ નહીં થાય. પરંતુ એ જે જ્ઞાન પર્યાય એમાં જ્ઞાન અને જ્ઞાયકનો ભેદ કાઢી નાખીને અભેદ સ્વભાવની જ્યાં દ્રષ્ટિ કરવામાં આવે છે એના અભેદ સ્વભાવની દ્રષ્ટિપૂર્વક જે નિર્મલ પરિણમન દેવામાં આવે છે એનો જે સ્વર છે કે હું આ આત્માની આમ હું એમ એવો આત્મા અભેદ પણ જયારે અનુભવ કરે છે એની અંદર પોતાની પ્રસિદ્ધિ થાય છે, એટલે એની જાહેરાત થાય છે, એટલે અનુભવ થાય છે. આમ સમજો, નિર્મલ પર્યાયમાં આત્માના દર્શન થયા માટે અહીંયા આગળ ઉપયોગમાં, અહીંયા આગળ સંવર અધિકારમાં સંવર લેવામાં આવે છે. આ સાચો સંવર છે જેના કારણે મારા દુઃખ મટ્યા, જ્યાં મારો અતિન્દ્રિય આનંદ પ્રગટ થયો, જ્યાં મને મારો આત્મા વેડવામાં આવ્યો, અત્યાર સુધી દુઃખ વેઠવામાં આવતું હતું, સાંભળજો બરાબર, અને દુઃખ છે તે જ હું છે, મારો સ્વભાવ છે એવી અહીંયા આગળ માન્યતા પડી હતી. પણ જ્યાં અહીંયા આગળ જ્ઞાન ઉદિત થયું, કયું જ્ઞાન? સમ્યક જ્ઞાન. અને એનું બીજું નામ શું? અહીંયા આગળ કહી દો ચાલતી ભાષામાં સંવર. અહીંયા જ્યાં સંવર ઉપયોગ થયો તો સંવરમાં કોની પ્રતીતિ થઈ? એટલે કે સંવરમાં આત્માની પ્રતીતિ થઈ. કેમ સંવરમાં આત્માની પ્રતીતિ થઈ? સમજો, આત્માની પ્રતીતિ સંવરમાં કેમ થઈ? કારણ કે સંવરની અંદર આત્માનો સ્વભાવ ઉતરેલો છે. સંવરમાં આત્માનો સ્વભાવ ઉતરેલો છે એટલે ખ્યાલ આવે છે. દળવાળી કેરી હોય ને, દળવાળી, દળવાળી કેરી બરાબર, રસવાળી, રસવાળી બરાબર. હવે એની અંદર એ કેરી જે છે, કેરી તો કે છે કે આ અંદર માં આ કેરી ભરેલી છે, એ કેરી છે દળવાળી છે બરાબર. કે હવે આપણે શું કરીએ? આપણે ખબર નાના હતા ત્યારે આમ આમ ગોળતા હતા, અને પછી ગોળીએ અમે શું કરીએ? આમ કોને ગોળીએ છે? કોને ગોળીએ છે? દળવાળી કેરી. દળવાળી બોલે મજા આવશે, પછી આપણે મજા લેવાની છે બરાબર ને. દળવાળી કેરી ને, દળ વગરની એટલે રસ વગરની નહીં, કારણ કે આત્મા રસ વગરનો નથી, પોતાના ચૈતન્ય અને આનંદ રસથી ભરેલો છે. એવી રીતે દળવાળો આત્મા એમ, દળવાળી કેરી. હવે આપણે એને શું કરીએ છીએ? ગોળીએ છે. તો અહીંયા આગળ વાડકીમાં શું આવે છે?
રસ.
રસ આવે છે. રસ ક્યાંથી આવ્યો? રસ ક્યાંથી આવે છે અને કેવી રીતે આવે છે? ગોળવાથી આવે છે. પકડાઈ ગયો ખ્યાલ? આવ્યો કેવાનો મતલબ? રસ આવ્યો, ગોળવાથી આવ્યો, અને જ્યાં હતો ત્યાંથી આવ્યો. રસ આવ્યો, ગોળવાથી આવ્યો, અને જ્યાં હતો ત્યાંથી આવ્યો. એમ અહીંયા કે છે પોતાની પર્યાય દ્વારા પોતાના ચૈતન્ય રસ સ્વભાવી આત્માને આમ જયારે ગોળવામાં આવે છે તો એનામાં જે હોય છે તે પર્યાયની અંદર પ્રગટ થતું જોવામાં
આવે છે.
જેમ કેરીમાં જે હતું તો એટલે કે તે વાડકીમાં આવ્યું. કેરીમાં જે હતું, હતું જે હતું, જે હતું તે રસ આવ્યો. એમ આત્મામાં જે હતો તે અહીંયા આગળ પર્યાયની અંદર આત્માને શું આવ્યો? રસ આવ્યો. તો રસે કોની જાહેરાત કરી? તો રસે કેરીની જાહેરાત કરી. એમ આ રસે કોની જાહેરાત કરી? કે આ ચૈતન્યના રસે ચૈતન્યની જાહેરાત કરી હોવાથી, આનાથી આની પ્રસિદ્ધિ હોવાથી, અહીંયા આગળ કહે છે કે સંવર્થી આત્માની પ્રસિદ્ધિ હોવાથી અહીંયા આગળ સંવર્મા આત્મા છે એમ કહેવામાં
આવે છે.
એ કેરી ખાતા આવડી જાય એનું સાચું જ્ઞાન થઈ જાય તો આત્માનું જ્ઞાન થઈ જાય.
સાચી વાત છે.
જ્યાં કેવી જગ્યાએ તમે જોઈ લો, નગરમાં જ્યાં દુનિયામાં નગર નાખીએ નાખી લો, પોતાના સ્વભાવમાં જે પડ્યું છે તે જ પરિણમનની અંદર જોવામાં આવે. એમ અહીંયા આગળ ચેતનને રસ પડ્યો છે. કોઈ એમ પ્રશ્ન કરે કે આ પરિણતિમાંથી આનંદ ક્યાંથી આવ્યો તો એનો જવાબ આપણને ખ્યાલ હોવો જોઈએ. અંદરમાં આનંદનો ગમ પડ્યો હતો તેમાંથી આવ્યો, બહારથી નથી આવતો. એમ નક્કી કરવાથી શું થાય છે? મારો આનંદ બહારથી નથી આવવાનો, કારણ કે મારા આનંદનો આધાર અહીંયા બેસેલો છે. સાંભળજો બરાબર. એટલે રસ ક્યાંથી આવશે? એટલે કે અહીંથી આવવાનો છે. એટલી બધી મિથ્યા ભ્રાંતિ એક સાથે તૂટી જાય છે. અને ગજબની વાત તો એ છે, આની શૈલી એવી રહેલી છે, સાંભળજો, આની શૈલી એવી રહેલી છે કે અહીંયા આગળ કહે છે કે જે નિર્મલ પર્યાય છે તેને આધાર કીધું અને ભગવાન આત્માને આધેય કહેવામાં આવ્યું છે. હજી આગળ આધાર આધે શબ્દ આવશે, શાસ્ત્રીય શબ્દ થયા આવશે, એટલે આપણે સમજીએ છીએ ક્રમક્રમથી. એટલે આ ઉપયોગમાં ઉપયોગ છે. એટલે કયા ઉપયોગમાં ઉપયોગ છે? એટલે મારા નિર્મલ પરિણમનની અંદર મારો ભગવાન આત્મા બિરાજમાન છે. તો નિર્મલ પરિણમનમાં ભગવાન આત્મા બિરાજમાન છે એમ કેમ કહે છે? કારણ કે તે નિર્મલ પરિણમે કોની જાહેરાત કરી? કે એ નિર્મલ પરિણમન પ્રગટ થયું, સમજો, નિર્મલ પરિણમન પ્રગટ થયું ત્યારે જ આ આત્મા તે હું છું એવું ભાન થયું. નિર્મલ પરિણમનમાં જ આત્માનું ભાન થયું, માટે નિર્મલ પરિણમનને આધાર અને આત્માને આધાર આધે કહેવામાં આવે છે. જ્યાં સુધી નિર્મલ પરિણમન નથી પ્રગટ થતું ત્યાં સુધી હું જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા છું એવો વાસ્તવિક પરિચય આત્માનો થતો નથી. આમ એટલા માટે લીધું કે કોઈ માનસિક જ્ઞાન સુધી આવીને રોકાઈ ના જાય, કારણ કે અટકવાના સ્થાન ઘણા છે. અનેક જીવો આત્માના હિત માટે, આત્માને પ્રાપ્ત કરવા માટે અનેક પ્રકારના કાર્ય કરે છે, અનેક પ્રકારના પુરુષાર્થમાં લાગે છે, પણ છેલ્લે ક્યાં આવી નક્કી જાય છે? કે છેલ્લે અહીંયા આગળ ભેદમાં આવી નક્કી જાય છે. જ્ઞાન તે આત્મા, આજે વર્તમાનમાં જે જાણવું જાણવું થાય છે તે આત્મા. એ વાત ખોટી નથી, એ તો સાચી જ છે, એ બે વિચાર જ આગળ વધવાનો છે. પણ કોઈ અહીં સુધી ના અટકે અને પોતે અતિન્દ્રિય આનંદ નિવેદન કરે, નિર્મલ પરિણમન પ્રગટ કરે, તમને જ્ઞાન પ્રગટ કરે, તો ત્યાં સુધી આચાર્ય પોતાનું કાર્ય કરી લે. એટલા માટે અહીંયા આગળ આચાર્ય કહે છે કે આ તને જે નિર્મલ પ્રજ્ઞાન પ્રગટ થયું છે તેની અંદર તારો આત્મા બિરાજમાન છે. એમ એટલા માટે કીધું કે નિર્મલ પર્યાય પ્રગટ થઈ ત્યારે જ આત્માની વાસ્તવિકતામાં પ્રસિદ્ધિ. વર્તમાનમાં જે જાણવું જે છે તેની અંદર આત્માની પ્રસિદ્ધિ નથી થતી, સિદ્ધિ થાય છે. આત્માની પ્રસિદ્ધિ નથી થતી, સિદ્ધિ થાય છે. દાખલા તરીકે ઘણી પાછો કેરી બરાબર, કેરી ઘરમાં લાવ્યા અને ઘરમાં લાવ્યા એટલે શું આવી? એની મહેક આવી. એની શું આવી? એની મહેક આવી. તો મહેક આવી એના પરથી કેરીનો પરિચય તો થયો. મહેક આવી એટલે ખ્યાલ તો આવ્યો કે ઘરમાં શું આવ્યું? કેરી આવી. સમજ્યું શું? એની મહેક. એના પરથી નક્કી શું કર્યું? એના પરથી નક્કી શું કર્યું કે કેરી આવી. પણ પેટ ભરાયું કે ના ભરાયું? ના. એક થી પેટ ભરાય કે ના ભરાય? નહીં ભરાય. કેમ ના ભરાય? કે ભરાવા માટે શું કરવું પડે? એમ નામ તે આત્મા. પેટ ભરાય કે ના ભરાય? ના ભરાય. એના માટે શું કરવું પડે? એના માટે શું કરવું પડે? સમજો, એને ચાખવું પડે. અને કોણ ચાખે છે? અરે કોણ ચાખે છે? જેમ કેરીને કોણ ચાખે છે? આ જીભવા ઇન્દ્રિય ચાખે છે. એમ અહીંયા આગળ આત્માને કોણ ચાખે છે? આ સંવર ચાખે છે. આ નિર્મલ પરિણામ ચાખે છે. ઉપયોગમાં ઉપયોગ છે. સંવરમાં આત્મા બિરાજમાન છે. કોઈ પકડાય છે કે નહીં? હવે સાંભળજો, એ વર્તમાનમાં જે જ્ઞાન ઉપયોગ જે પ્રગટ થયો નિર્મલ પર્યાય નથી, શ્રુત જ્ઞાનની નિર્મલ પર્યાય. પહેલા કેવી હતી? બહુ સરસ. કુમતી અને કુશ્રુત જ્ઞાન હતું બરાબર. કુમતી કુશ્રુત જ્ઞાન હોવા છતાં પણ તે જ્ઞાનનો નેચર જ બહુ સરસ છે. જ્ઞાનમાં અજ્ઞાન હોવા છતાં પણ અહીંયા આગળ જયારે જ્ઞાનમાં અજ્ઞાનની મંદતા થવાની ચાલુ થઈ જાય છે, એથી સમજ થવાની ચાલુ થઈ જાય છે, તો ત્યાં આગળ અજ્ઞાન પણ ઉભું હોવા છતાં પણ એ સાચી સમજણ કરીને તે અજ્ઞાનનો નાશ કરી શકે છે. આ જ્ઞાન એવું ચમત્કારિક છે, ગજબની વાત છે. ફરીથી વર્તમાનમાં જે જ્ઞાન છે આપણું અજ્ઞાન ભાવે કામ કરે છે, પણ જ્ઞાનની એવી જ કોઈ અચિંત્ય શક્તિ છે, એવું ગજબનું સ્વરૂપ છે કે જ્ઞાનમાં સાચી સમજણ કરે છે. એ વખતે પણ હજી એને મિથ્યા જ્ઞાન છે. નામ લેબલ કયું આપવામાં આવશે? મિથ્યા જ્ઞાન. પણ મિથ્યા જ્ઞાનની અંદર પણ જેવું અહીંયા આગળ મિથ્યાત્મ મંદ પડે છે, આવી બધી સમજણ કરવાથી શું થઈ જાય છે? આવી સાચી સમજણ કરવાથી મિથ્યાત્મ શું કરે છે? બળવું પડે છે. અહીંયા આગળ મંદ પડ્યું તો અહીંયા આગળ જ્ઞાનમાં શું આવી? જાગૃતિ આવી. જ્ઞાનની જાગૃતિ એટલે શું? જ્ઞાનનો ઉઘાડ વધવો તે જાગૃતિ નથી, પણ જ્ઞાનમાં સમજણ કરીને હકાર તેની જાગૃતિ. જ્ઞાન વધુ, જ્ઞાનને વધવું એવી જરૂરત નથી. સમજો, અરે હજુ અર્થ આદિ ભાષામાં કહીએ, જેમ જેમ જ્ઞાન અભેદ જાયજ તરફ જાય છે તે તેની જાગૃતિ છે. ભેદ તરફ જાય છે તેમાં તો તેની ચેતના બિરાડી છે, પણ એ ભેદ સમજીને જે અભેદ તરફ જાય છે એની અંદર શું થાય છે? સાદી ભાષામાં કહીએ તો જેનો ઉપયોગ સ્વભાવ સંમુખ થઈને સમાય છે તેની અંદર તેની જાગૃતિ થાય છે. જ્ઞાન જેટલું બહાર રહે છે તેમાં તેની જાગૃતિ નથી, પણ જ્ઞાન સ્વભાવ સંમુખ થઈને અંદરમાં વળે છે તો કહે છે કે તે તેની શું છે? તે તેની જાગૃતિ છે. કારણ કે એવા જ્ઞાનની અંદર શું ઉદિત થાય છે? એવા જ્ઞાનની અંદર સંમતપણું ઉદિત થાય છે. અને એ સંમતપણું કયા બેજ ઉપર ઉદિત થાય છે? તો જયારે સ્વભાવ સંમુખ થઈને વળે છે જેમ કાચબો. અને કાચબો શું થાય છે? એટલે પોતાના પગો બે અંદરમાં સમેટી લે છે. એમ પોતાનો આ ઉપયોગ એ ઉપયોગને શું કરવાનો છે? સમજણ કરીને પોતાને અહીં આગળ સમેટવાનો છે. તો જેવો અંદરમાં સમેટે છે એને કોના દર્શન થાય? ક્રોધના દર્શન થાય કે આત્માના દર્શન થાય? આત્માના દર્શન કેમ થાય? તો કે એના પ્રદેશે પ્રદેશે કોણ રહેલું છે? ક્રોધ રહેલો છે કે આત્મા રહેલો છે? કે આત્મા રહેલો છે. અને આત્મા રહેલો હોવાથી આત્માની જાહેરાત થાય છે, અને ક્રોધની જાહેરાત નથી થતી એટલે ક્રોધની મારા પણ જાહેરાત નથી થતી. અને એટલા માટે, અને બીજી રીતે એટલા માટે અહીંયા આગળ જે નિર્મલ પરિણામ અહીંયા આગળ પ્રગટ થયા, અને એ પ્રગટ થયેલા પરિણામોમાં જે આત્માના પ્રદેશો પ્રસરેલા છે, તો એ જે આત્માના પ્રદેશ અને નિર્મલ પરિણામના એ પ્રદેશ અભેદ છે. કારણ કે આ નિર્મલ પરિણામ જે અંદર જે ચીજ છે તેની જાહેરાત કરતી ઉત્પન્ન થાય છે. માટે એ નિર્મલ પરિણામ કહે છે કે આત્મા છે તે તો હું છું, પરંતુ આજે કોરા વિભાગ જે છે તે મારા જે જ્ઞાનમાં જણાવતો છે, પરંતુ તે મને મારા પણે જણાતા નથી. અને હું એને એવી રીતે જોઉં છું કે આ આત્મા છે તે તો હું છું, પણ મારા પ્રદેશ અને કોદાદીના પ્રદેશ કેવા છે? એટલે કે જુદા છે. બરાબર. આ બીજી એન્ટ્રી કરી આમાં લીટિકામાં આવેલી બીજી લીટીની એન્ટ્રી કરી.
કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય.
હા બોલ.
દેવ વિભાવ અનાદિનો
જ્ઞાન થતા વિલય થાય. બરાબર ને? ઉપજે મોહ વિકલ્પ થી સમસ્ત આ સંસાર અંતરંગત અવલોકીએ વિલય થતા નહીં. વાર ઉપજે મોહ વિકલ્પ થી હું આત્મા એવો વિકલ્પ, એટલે કે મોહ છે તો જ્ઞાન શું છે? એટલે કે બસ એ વિકલ્પ થી જુદું પડીને અંદરમાં જે સત્તા પડેલી છે, જે દળ પડેલી છે, એની દ્રષ્ટિ જ્યાં કરી ત્યાં આગળ ક્રોધ શું થઈ ગયો? અરે ક્રોધ શું થઈ ગયો? અહીંયા ચાલતી ભાષામાં સમજો બરાબર. અરે ક્રોધ છે કે મને અત્યંત મારાથી ભિન્ન પડે પાસે છે. એક બીજી વાત, ક્રોધ છે, ક્રોધ તો અહીંયા આગળ કે છે કે એ ક્રોધ અત્યાર સુધી શું કામ કરતું હતું? હકીકતની અંદર ક્રોધ એ છે, એક બીજી શૈલી સાંભળજો, ક્રોધ એ અનાદિથી આ જીવને હકીકતમાં કહીએ તો કે છે કે એને અનાદિથી આત્માની અંદર પ્રવેશ જ નથી થયેલો. આને ભ્રાંતિ હતી કે મારા ચૈતન્ય સ્વભાવની અંદર ક્રોધ ઘૂસી ગયો છે. અત્યારે અધ્યાત્મ પહેલી છે સવારની, એટલે એને એવી રીતે સમજવી બરાબર કે નહીં? પછી એને થોડીક સરખી કરીએ છીએ, પેલા એને અધ્યાત્મ શૈલીથી સમજો, એને પાવર સમજો તમે. જયારે આત્માની અનુભૂતિ થઈ, જરા ઉપયોગ કરવા સૂક્ષ્મ કરજો, ત્યારે આત્માની અનુભૂતિ થઈ પેલા જ્યાં સુધી અનુભૂતિ નથી થઈ ત્યાં સુધી તેને એવું જ્ઞાન વર્તતું હતું કે આ જે ક્રોધ જે ખ્યાલમાં આવે છે, જે ક્રોધ અનુભવમાં આવે છે, તે જ આત્મા છે અને તે જ હું છું. એની અંદર તો એને દુઃખની અનુભૂતિ થતી હતી. અત્યારે તે કહે છે કારણ કે કહે છે કે તારી દિશા ખોટી છે, જે તારો સ્વભાવ નથી એને તું તારો માની લેશે છે ભ્રમથી અજ્ઞાનથી, અને એ વૃત્તિ પોતાને અનુભવે છે કે તને એમાં દુઃખની અનુભવી થતી હતી. હવે જયારે અહીંયા આગળ જ્ઞાન પ્રગટ થયું, અહીંયા જયારે સમ્યક જ્ઞાન પ્રગટ થયું, તો એ સમ્યક જ્ઞાનની અંદર જ્યાં આત્માની પ્રસિદ્ધિ થઈ અને એ નિર્મલ પરિણામની અંદર જે આત્માની જાહેરાત થઈ, તો એ વખતે એ જે સમ્યક જ્ઞાન છે એની અંદર એક જ્ઞાન એવું બી અહીંયા આગળ પ્રગટ થયું. સમજો કે હવે ક્રોધનો અભાવ થયો એમ નહીં, સમજો બરોબર. પણ એ વખતે એવું સમ્યક જ્ઞાન પ્રગટ થયું કે અનાદિકાળથી લઈને અનંતકાળ આજે મારો ત્રિકાળ સ્વભાવ છે, એવા ત્રિકાળ સ્વભાવે એક સમય માટે પણ અહીંયા ક્રોધને એટલે છે કે પ્રવેશ આપ્યો જ નથી. મોઢામાં સાકરનો દાણો મૂક્યો અને સાકરનો જે દાણો મોઢામાં મૂકવામાં આવ્યો તો સાકર મીઠી લાગી, સમજો. પણ મીઠી લાગતાની સાથે તમારું જ્ઞાને શું કામ કર્યું? કે તમારા જ્ઞાને એ કામ કર્યું કે અહીંયા આગળ સ્વાદ તો ચાખ્યો, સમજો, સ્વાદ તો ચાખ્યો, પણ સ્વાદ ચાખવાની સાથે એવું જ્ઞાન ઉભી થયું કે સાકર જે છે તે ત્રિકાળમાં મીઠાશ સ્વરૂપ જ છે, કડવાશ સ્વરૂપે નથી. વર્તમાનમાં કડવી લાગતી નથી એમ નહીં, પણ એનો એનો અનુભવ એવી ટાઈપનો થયો, સ્વાદ ચાખ્યો વર્તમાનનો. થોડો ઉપયોગ કરા, આ શું કહેવા માંગે છે સમજો. આ જ્ઞાનમાં આત્માનો નિર્ણય કેવી રીતે થયો? ત્રિકાળ ધ્રુવ સ્વભાવનો નિર્ણય કેવી રીતે થયો? સ્વાદ ચાખ્યો વર્તમાનનો. પણ વર્તમાનમાં જે સાકરનો સ્વાદ ચાખ્યો અને જે મીઠાશ રૂપે લાગ્યો, તો એ મીઠાશનો સ્વાદ ચાખતાની સાથે મારું એ પણ જ્ઞાન એવી રીતે થયું કે સાકર ત્રિકાળમાં કડવાશ રૂપે હોતી જ નથી. એમ જ્યાં અહીંયા આગળ સમ્યક જ્ઞાન પ્રગટ થયું, એની સાથે અતિમ્ર આનંદનું વેદન આવ્યું, તો એની સાથે જ્ઞાને એ નક્કી કર્યું કે આ જે જ્ઞાન આનંદ સ્વભાવી આત્મા જે છે તે કહે છે કે ત્રિકાળમાં પણ ક્રોધ ભાવ રૂપે કેવી રીતે સમજશું? હવે સમજજો, હવે એનું જ્ઞાન સમ્યક જ્ઞાન જે પ્રગટ થયું, હવે અહીંયા આગળ વેદન થાય છે, અહીંયા આગળ પરિણતિની અંદર વેદન થાય છે. પણ એ સમ્યક જ્ઞાન કેવી રીતે જોવે છે? એ સમ્યક જ્ઞાન કે છે કે મારા ચૈતન્ય સ્વભાવની અંદર કે છે કે આ બધી પીડા અને આકુરતા એટલે કે પ્રવેશ પામતી નથી. જ્યાં છે ત્યાં અમને કોઈ પ્રોબ્લેમ નથી. કેમ? કારણ કે જ્યાં તે છે ત્યાં અમે નથી. હવે ત્યાં છે અમે નથી એટલે શું? આ ક્રોધ તો થાય છે તો આત્મામાં જ ને, કઈ બહાર તો થતું નથી ને, દિવાલમાં તો થતો નથી ને. ક્યાં થાય છે? ક્યાં થાય છે? કોના પ્રદેશે થાય છે? આ જવાબ પકડી રાખજો. અરે આમાંથી વાંચ્યું છું, બરાબર આમાંથી વાંચ્યું છું, કોઈ લીટી વાંચ્યું છું. ઓકે સમજો, કાલે આપણે એના વિષયનો ખુલાસો કરીએ છીએ. એક વસ્તુ સમજો, કાલે આપણે ખુલાસો કરીશું કે આપણે અહીંયા આગળ એમ સમજ્યા કે નિર્મલ પરિણામમાં ભગવાન આત્મા જોડાયો છે. તો નિર્મલ પરિણામમાં જે ભગવાન આત્મા જોડાયો એટલે આ નિર્મલ પરિણામ અને આત્મા અભેદ છે. એના પરથી એવું જ્ઞાન ઉદિત થયું કે આ જે ક્રોધ છે તે મારું સ્વરૂપ નથી, કારણ કે આ ક્રોધના પરિણામ એટલે પ્રદેશ અને મારા આત્માના પ્રદેશ કેવા છે? જુદા છે. હવે જુદા છે તો પછી અમને ખ્યાલ તો એવો આવે છે ને કે આ આત્મામાં થાય છે, ભીષમાં તો નથી થતો ને, એની શું વ્યવસ્થા છે તેની ચર્ચા આપણે કાલે કરીશું. બરાબર,
આપણે
અત્યારે અમુક મુમુક્ષુઓને ખાસ કરીને ક્વેશ્ચન આન્સર કરવા છે, તો જો એ કલ્પનાબેનને જો ક્વેશ્ચન હોય તો ખાસ બોલવા વિનંતી છે, તો એમનો જવાબ પણ આપણને નિલેશભાઈ આપી શકે. કલ્પનાબેન.
હા, જય જીનંદ, હું કલ્પના બોલું છું.
હા ક્વેશ્ચન કરો.
હા, કેમ છો તમે?
હા, જય જીનેન્દ્ર.
હા, જય જીનેન્દ્ર. તમે શરૂઆતમાં ઉપયોગની વાત કરી હતી, આપણે સામાન્ય ઉપયોગ અને વિશેષ ઉપયોગ. મને જરા ઉપયોગ માટે બે ત્રણ રીતે સમજેલી છું એટલે ક્લેરિફિકેશન કરવું હતું. એક તો દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ, અને એક બીજો દ્રવ્ય ઉપયોગ અને ભાવ ઉપયોગ. તો મને જસ્ટ એમાં ડિફરન્સ કેવી રીતે ખબર પડે કે શું, શોનો અર્થ શું થઈ શકે?
દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગની ચર્ચા તો છે, પણ દ્રવ્ય ઉપયોગ અને ભાવ ઉપયોગનું કયા ગ્રંથની અંદર રેફરન્સ છે તમે મને આપો તો મને ખ્યાલ આવે કે કયા સંદર્ભની અંદર તેની વાત કરવામાં આવી છે.
વચનામૃતમાં છે, કૃપાળુદેવના.
અચ્છા, ઓકે.
છાયામાં હતું, હમણાં જ વાંચવામાં આવ્યું હતું.
હા હા હા, તો એ દ્રવ્ય ઉપયોગ અને ભાવ ઉપયોગને હું જોઈ લઈશ, મને જે પકડાશે, મતલબ શું કહેવા માંગે છે હું એમ ત્યાં આગળ જાણી લઈશ. કારણ કે પ્રકરણ કયું છે, ત્યાં અર્થ કયો છે, પ્રકરણ કયું છે, અનુસાર હું જોઈ લઈશ. અને દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગની આપણે વાત કરીએ,
હું તમને પેજ નંબર કહી દઈશ.
હા, હવે દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગની આપણે વાત કરીએ કે અહીંયા આગળ આપણે દર્શન ગુણ પણ છે આત્માની અંદર, અને એક જ્ઞાન ગુણ પણ છે. તો દર્શન ગુણનું પણ પરિણમન તેને પણ ઉપયોગ કહેવામાં આવે, અને જ્ઞાન ગુણનું પરિણમન તેને પણ ઉપયોગ કહેવામાં આવે. પણ બંનેમાં શું ફરક છે કે જ્યારે આપણને કોઈ પણ પદાર્થનું જ્ઞાન થાય એની પહેલા તે પદાર્થ સંબંધીનું આપણને દર્શન જોવામાં આવે છે. દર્શન જોવામાં આવે છે એટલે શું કે તેનો સામાન્ય પ્રતિભાસ થાય. દાખલો આપું એટલે તમને ઓર સરળ થઈ જાય. દાખલા તરીકે એક હોલમાં અમે બધા બેસ્યા છીએ, એમાં ખુરશી પણ છે, ટેબલ પણ છે, વ્યક્તિઓ પણ બેસેલા છે, પંખો પણ છે. તો કે છે કે હવે મારી જયારે હોલમાં નજર નાખી છું ત્યારે અહીંયા આગળ આ ખુરશી છે, ટેબલ છે, એવો હજી ભેદ નથી પડ્યો, પણ કંઈક જ છે. એવો જે સામાન્ય પ્રતિભાસ થાય, સત્તા માત્રનો જેને એમ કહેવાય પરિચય થાય, કંઈક છે, શું છે એ નહીં, પણ ખાલી સત્તા માત્રનું અવલોકન થાય, તેને સામાન્ય ઉપયોગ કહેવામાં આવે છે, એટલે કે દર્શન ઉપયોગ કહેવામાં આવે છે. અને આ ખુરશી છે એમ જેને કહેવાય બધા પદાર્થોમાંથી કોઈ એક અલગ પદાર્થને જુદું કરીને જે ઉપયોગ પ્રવર્તન કરે તેને જ્ઞાન ઉપયોગ કહેવામાં આવે છે. ઓર સરળ કરીએ, ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી. તો ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી દાખલા તરીકે હું આ મહેન્દ્રભાઈને જાણું છું. તો હવે ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી જયારે હું મહેન્દ્રભાઈને જોવા જઉં છું, તો આ મહેન્દ્રભાઈ છે એની પહેલા કોઈ એક વ્યક્તિ છે. હવે કોણ વ્યક્તિ છે એની વાત નથી, પણ કઈ એક વ્યક્તિ છે એવો જે સત્તા માત્રનો મને અહીંયા આગળ જે પરિચય થાય, સત્તા માત્રનું અહીંયા પ્રતિભાસ થાય, તો તેને સામાન્ય દર્શન ઉપયોગ કહેવામાં આવે છે. પરંતુ આ મહેન્દ્રભાઈ છે એવો જે મને ખ્યાલ આવી ગયો, તો કે છે કે તેને જ્ઞાન ઉપયોગ કહેવામાં આવે છે. ફરીથી કહું છું, ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી જે જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે એની પહેલા અહીંયા આગળ ચક્ષુ દર્શન ઉપયોગ થાય, અને એ ચક્ષુ દર્શન ઉપયોગમાં મહેન્દ્રભાઈ, આ મહેન્દ્રભાઈ છે એવું અહીંયા આગળ મને જ્ઞાન નથી થતું, પણ કોઈ છે એવું અહીંયા આગળ જે સામાન્ય અવલોકન થાય, તો તેને અહીંયા આગળ દર્શન ઉપયોગ કહેવામાં આવે. અને પછી આ મહેન્દ્રભાઈ છે, તો કે છે કે એવો જે મને ખ્યાલ આવ્યો, તો તેને અહીંયા આગળ જ્ઞાન કહેવામાં આવે છે. જેમાં પદાર્થોનો વિશેષ જાણવું થાય, ભેદ પાડીને જાણવું થાય, આ પદાર્થ આનાથી જુદો છે એવું જે અહીંયા આગળ ઉદિત થાય તેને જ્ઞાન ઉપયોગ કહેવામાં આવે. અને જેની અંદર આ ભિન્ન ભિન્ન પદાર્થો છે એવો ખ્યાલ નથી આવતો, પણ કંઈક છે એવું જે અવભાષણ થાય તેને દર્શન ઉપયોગ કહેવામાં આવે છે. આત્મા શબ્દ સાંભળીએ તો આત્મા શબ્દ જયારે કર્ણેન્દ્રિયના માધ્યમથી આપણે સાંભળ્યો તો આપણને જે ખ્યાલમાં આવી ગયો કે આત્મા મેં સાંભળ્યું તે તો જ્ઞાન ઉપયોગ થઈ ગયો. પરંતુ એની પહેલા પણ કર્ણેન્દ્રિયના માધ્યમથી અચક્ષુ દર્શન ઉપયોગ થયો તો કે છે કે એની અંદર શું થયું કે મેં કંઈક સાંભળ્યું એવો ખ્યાલ આવ્યો, કંઈક શબ્દનો ખ્યાલ આવ્યો. કયા શબ્દનો ખ્યાલ આવ્યો એ નહીં, પણ કંઈક અહીંયા આવ્યું તો એને દર્શન ઉપયોગ કહેવાય. અને પછી આ આત્મા શબ્દનો ખ્યાલ આવ્યો તો કે છે કે તેને મતિ જ્ઞાન કહેવાય. અને આ આત્મા જ્ઞાન સ્વભાવી છે એવો જે વિશેષ ખ્યાલ આવ્યો તેને શ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. આમ દર્શન ઉપયોગનો સમય અત્યંત અલ્પ હોય છે, પરંતુ જયારે પણ મતિ જ્ઞાન થાય કોઈ પણ પદાર્થનું તો એની પૂર્વની અંદર અવશ્ય દર્શન ઉપયોગ આવી રીતે જોવામાં આવે છે. એના પણ ચાર ભેદ છે, ચક્ષુ દર્શન ઉપયોગ, અચક્ષુ દર્શન ઉપયોગ, અવધિ દર્શન અને કેવળ દર્શન. તો જયારે જયારે ચક્ષુ અચક્ષુ ને અવધિ દર્શન થાય તો એ જ્ઞાન થાય ચક્ષુ અચક્ષુ ને અવધિ સંબંધીનું. એની પહેલા જે સામાન્ય સત્તા માત્રનો જે પરિચય થાય તેને ચક્ષુ અચક્ષુ અને અવધિ દર્શન કહેવામાં આવે. અને કેવળ જ્ઞાન થાય ત્યારે તો એ કેવળ દર્શન અને કેવળ જ્ઞાન બંને એક સાથે થાય છે, તેમાં ક્રમ પડતું નથી, તો એ કેવડી ભગવાનને કેવળ દર્શન કહેવામાં આવે છે.
બહુ સરસ, વેરી નાઇસ.